તારીખ 29/9/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 254 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 40
સંબોધીને આ પત્ર લખાય. પત્ર નો વિષય છે માતૃ કલ્યાણ અર્થે મુક્ષુતા ઉત્પન્ન થવી ઘટે છે અને એ મુક્ષુતાનો પ્રારંભ કેવી રીતે થાય છે, મુક્ષુતાનો વિકાસ કેવી રીતે થાય છે, કે જે વિકાસ થતા એના ફળ સ્વરૂપે મોક્ષ માર્ગ ની પ્રાપ્તિ થાય છે. તેથી એમ કહી શકાય કે જે કોઈ આત્માઓ મોક્ષ માર્ગ ને પ્રાપ્ત થાય છે, સમ્યક દર્શન જ્ઞાન ચારી પ્રાણી મોક્ષ માર્ગ ભગવાન સ્વામી નું સૂત્ર વચન છે. એ સમ્યક દર્શન આદિ મોક્ષ માર્ગ ના ભાવ ની પ્રાપ્તિ પહેલા મુમુક્ષુતા ની પ્રાપ્તિ થાય છે. એ મુમુક્ષુતા કેવી હોય, એની શરૂઆત કેવી હોય, એનો વિકાસ કેવો હોય, એની એક વ્યવસ્થિત કાર્ય પદ્ધતિ છે. એ વ્યવસ્થા અહીંયા કૃપાળુદેવે આ પત્રની અંદર સ્પષ્ટ કરી છે. મુમુક્ષુતા પણ સ્પષ્ટ કરે છે અને પ્રારંભ છે ઠેઠ સુધી કેવી રીતે આગળ વધાય છે એની જે કાર્ય પદ્ધતિ છે એ પદ્ધતિ પણ આની અંદર સારી રીતે આવી છે. એક વિશેષતા છે આ પત્રની કે કાર્ય પદ્ધતિના વિષયમાં આવું સુંદર માર્ગદર્શન આ એક જગ્યાએથી બહુ સારી રીતે મળે છે. ધર્મના વિષયમાં જે તત્વજ્ઞાન પ્રચલિત છે એમાં અનેક વાતો છે, અનેક વાતો છે, અલબત્ત બધી સારી વાતો છે, કોઈ વાત ખરાબ નથી. તેમ છતાં એ જાણવું જરૂરી છે કે ક્યાંથી આપણે શરૂઆત કરવાની છે, કેવી રીતે શરૂઆત કરવાની છે, શરૂઆત કર્યા પછી કેવી રીતે આગળ વધવાનું છે અને ક્યાં પહોંચવાનો છે. આટલું વ્યવસ્થિત રીતે ન વિચારવામાં આવ્યું હોય તો અનંતકાળમાં જે રીતે કાઠિયાવાડી ભાષામાં કહેવાય કે ઉભાંગડે ચાલવાનું બને છે, ઉભાંગડે એટલે શું, રસ્તો છોડીને ગમે તેમ ચાલે અને માને એમ કે આપણે શોર્ટકટમાં જલ્દી વહેલા પહોંચી જશું, એવું આનંદથી બને. જો કે બહુ ભાગે તો ધર્મને રૂઢિમાં અને રીત રિવાજમાં ફિટ કરી દેવામાં આવ્યો છે, જેને આપણે ઓર્થોડોક્સી કહીએ છીએ, અંધશ્રદ્ધાથી જે કાંઈ ધર્મના મુખિયા હોય, ધર્મ ચલાવનારા હોય, જે કહે તે અંધશ્રદ્ધાથી કરીએ જવાનું. આવી લગભગ પરિસ્થિતિ જેમ વર્તમાન સમાજમાં વર્તે છે એવી બધા કાળમાં લગભગ એવું ચાલ્યું છે અને આપણે પણ એવી જ રીતે ધર્મનું અનુસરણ કર્યું છે. પણ ખરેખર ધર્મ એ કોઈ અંધશ્રદ્ધાનો વિષય નથી, એ કોઈ રીત રિવાજ નથી, એ કોઈ બુદ્ધિ નથી. ધર્મ એ એક જળ અને ચૈતન્ય પદાર્થનું વિજ્ઞાન છે જળ અને ચૈતન્ય પદાર્થોના ગુણધર્મોનો વિષય ની અંદર છે અને એ ગુણધર્મોના વિષયના એક વિભાગને દ્રવ્યાન રૂપ કહે છે. એ ઉપરાંત શા માટે કોઈ હેતુથી એ વિષયની અંદર પ્રવેશ કરવામાં આવ્યો છે એ હેતુને હેતુલક્ષી રીતે વિચારવામાં આવે તો કારણ પોતાના આત્મિક શાંતિનું ને આત્મિક સુખનું કારણ છે. એટલે બીજી રીતે એમ કહી શકાય કે ધર્મ છે એ આત્માના સુખ શાંતિને પ્રાપ્ત કરવાનો વૈજ્ઞાનિક ઉપાય છે, કપોળકલ્પિક નહીં. ગમે તેમ કોઈ કલ્પના કરી લેવાની છે અને એ કલ્પનાથી શાંતિ મળે છે. ધ્યાનના અત્યારે શિબિરો ચાલે છે, ઠીક ઠેકાણે ધ્યાન કેન્દ્રો ચાલે છે, યોગાના કેન્દ્રો ચાલે છે, એની અંદર એવો વિષય આવે છે કે તમે તમારા કપાળમાં આમ કલ્પના કરો, તમારી છાતીમાં આમ કલ્પના કરો, લૂંટીની જગ્યાએ આમ કલ્પના કરો, આમ કરો, આમ કરો, આમ દ્વારે છે. એવું આમાં નથી કે થોડી વાર શાંતિ મળી જાય તો એમાં એ પ્રયોગ બધા એવા છે કે ઉપયોગની ચંચળતા ઘટે છે એવું બધું કરતા એટલે થોડી શાંતિ પણ લાગે છે, પણ એ બધી આર્ટિફિશિયલ છે, આત્માની શાંતિ નથી અથવા કોઈ પરમાનન્ટ શાંતિનો એ કોઈ ઇલાજ નથી. પણ એ બધી એ બધો વિષય ચાલે છે, એ મોટા ભાગે પ્રોફેશનલ ચાલે છે અને કોઈ કોઈ સંપ્રદાયમાં ચાલે છે. આપણે આ આત્માના સુખ શાંતિ પ્રાપ્ત કરવા માટે જો ધર્મ કરવો હોય તો જે રીતે મહાપુરુષોએ વ્યવસ્થિત રીતે એ વાત પ્રતિપાદન કર્યું છે એ પ્રતિપાદનને વ્યવસ્થિત રીતે સમજવાની કોશિશ કરવી જોઈએ, પ્રયાસ કરવો જોઈએ. કેવી રીતે અમારી વાત છે એ આપણે વિચારીશું. પત્રનું મથાળું છે, નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે અને તેથી નિશંકતા પ્રાપ્ત હોય છે. સામાન્ય રીતે સંસારી પ્રાણી અનેક પ્રકારના ભયથી ગ્રસિત થયેલો છે. અત્યારે ઇન્કમ ટેક્સ નો ભય વધારે છે, પણ એવી જ રીતે અકસ્માત ના ભય પણ એટલા જ વધારે થઈ ગયા છે અને મૃત્યુ ભય તો ભાગ્યે જ કોઈને નહીં સતાવતો હોય. એટલે અનેક પ્રકારના સર્વ પ્રકારના ભયથી સંસારી પ્રાણી ગ્રસિત છે તો એનું દુઃખ જે છે એ દુઃખનો એને કદી હિસાબ કિતાબ પણ માંગ્યો નથી કે કેટલું હું દુઃખ ભોગવું છું, અનેક પ્રકારના ભયને લીધે હું કેટલું દુઃખ ભોગવું છું અને વારંવાર કેટલા સમય સુધી દુઃખ ભોગવું છું એ પણ વિચારતો નથી. નહીં વિચારવાનું બુદ્ધિવાળા માણસોને એ કારણ કે આનો કોઈ જગતમાં ઇલાજ નથી દેખાતો, એટલે માંડી વાળે છે. કેમ કે જે સામાન્ય રીતે બુદ્ધિમાન માણસોનો જે સ્તર છે, બુદ્ધિજીવી લોકો છે અને એ સારી રીતે બુદ્ધિ પહોંચે છે દરેકને પોતાના કાર્યોમાં, એ વિચારે છે ખરા, પણ જોવે છે કે આનો કોઈ ઇલાજ દેખાતો નથી અને વાસ્તવિક રીતે સંસારમાં તો એનો ઇલાજ છે પણ નહીં, એટલે ઇલાજ દેખાતો નથી, કોઈ રસ્તો દેખાતો નથી. માંડી વાળા છે, આનો કોઈ રસ્તો નથી, બધા એને ભયમાંથી ભયમાં જીવવું પડે છે અને ભયમાં જીવવા એ જ જીવન એક પાર્ટ ઓફ ધી લાઈફ તરીકે સ્વીકારી લીધા સિવાય બીજો કોઈ ઉપાય નથી, એટલે એમ જ ચાલે છે. પણ ખરેખર જેને સુખી થવાની જિજ્ઞાસા હોય અને ખરેખર તેને આત્મિક સુખ શાંતિ ચાહના હોય, જરૂરત લાગી હોય, એવા જીવ માટે આ વાત છે, અથવા એવા જીવને આ વાત કહેવાય કઈક લાભનું કારણ છે, તો કહેવાનો પરિશ્રમ પણ કોઈ એવા જીવ માટે છે, સત્પુરુષોએ કર્યો છે. ગમે તેને ગમે તે વાત કરવાનો કઈ અર્થ પણ નથી, કેમ કે સુખ પણ બે જાતના છે, એક સાચો અને એક ખોટો, અથવા એક ભૌતિક પૌદ્ગલિક જે દોષિત પરિણામથી અનુભવ કરવામાં આવે છે, અને એક સાચો આત્મિક કે જે ગુણથી ઉત્પન્ન થતું છે, જેમાં સાચી શાંતિ છે. અને એ બંને પ્રકારના સુખની રુચિ વાળા જે જીવો છે એની રુચિના પણ બે પ્રકાર છે. એટલે જેને પૌગોલિક સુખની રુચિ છે એને આત્મિક સુખની રુચિનો વિષય કોઈ રીતે એની માનસિક પરિસ્થિતિમાં સેટ થતો નથી, એની સાયકોલોજી આખી વિરુદ્ધ છે. એટલે સત્પુરુષો પણ આત્મિક સુખ શાંતિ જેને જોઈએ છીએ એવા જીવને કંઈક કહેવાનો પરિશ્રમ કરે છે, બીજા જીવોને છોડી દે છે. એટલે એ પ્રકારમાં જયારે કોઈ જીવ આવે છે કે ભાઈ અમારી પાસે આમ દામ ઠામ બધું છે, મોટર ગાડીઓ મંગલા છે, માનીને કરોડો રૂપિયા છે, 5-25 લાખ આવે જાય એનો કઈ બહુ હિસાબ નથી, પણ શાંતિ નથી, ક્યાંય ચેન પડતું નથી, અને અનેક પપ્રકારના ભયથી સુખે નિંદ્રા પણ આવતી હોતી નથી, એવા જીવોને પણ ધ્યાન નથી જતું કોઈ વાર. પણ કોઈ જીવ એવા આરોપ કરતી હોય તો ધ્યાન જાય છે કે નહીં, મને મારી શાંતિ જોઈએ, આ બધું હોવાથી શું ફાયદો છે, આખરમાં તો સુખ શાંતિ, સુખ શાંતિ માટે કર્યું તો પણ છતાં સુખ શાંતિ નથી મળી, એ એક નક્કર હકીકત છે. અને એટલા ખાતર પણ જ્યારે આ દિશામાં વળવા માંગે છે ત્યારે સત્પુરુષો પણ એને માટે પરિશ્રમ લે છે. આમ તો સત્પુરુષો નિષ્ફળ છે, પણ એમનો સ્વભાવ પણ નિષ્કારણપણે કરુણાશીલ થવું, એ નિષ્કારણ કરુણાશીલતા એ સત્પુરુષોનો પણ એક પ્રકૃતિ કુદરતી સ્વભાવ હોવા એવા જીવને માટે કુદરતી એમના ભાવમાં અને એમની ભાષામાં સામાન્ય સુખ શાંતિ થાય એવું અવશ્ય કોઈ કાર્ય થાય છે. મથાવામાંથી તો આપણે એટલું જ લેવાનું છે કે નિર્ભયતા ઉત્પન્ન થાય છે એનું કોઈ કારણ છે, આ કારણ માત્ર કોઈ લોજિકલ છે એટલું નથી, પણ સાયન્ટિફિક છે, વૈજ્ઞાનિક છે, માત્ર દલીલ દેવાનો વિષય નથી કે ભાઈ કાયદા કાનૂન અનુસાર આપણે દલીલબાજી કરીએ એવું વિષય. નિશંકતા પોતાના સ્વરૂપની મૂળ સ્વરૂપ જેવું છે જેવું સર્વજ્ઞ વિતરાગ પરમેશ્વરના જ્ઞાનમાં આત્મ સ્વરૂપ જેવું છે એવું આવ્યું છે, અનુભવાયું છે, પ્રગટ થયું છે, એવું સ્વરૂપ જો જાણવામાં આવે અને પ્રતીતિપૂર્વક જાણવામાં આવે, એટલું જાણવામાં આવે એમ નહીં પણ પ્રતીતિપૂર્વક નિશંકતાથી જાણવામાં આવે તો આ જીવ અવશ્ય નિર્ભય થઈ જાય છે, નિર્ભય હોય છે, નિર્ભયતા સહજપણે નિર્ભયતા આવે છે જીવને, અને નિર્ભયતા આવે તો એને નિસંગતા એટલે સંગ વગર પણ રહેવું એ સહજ છે, નહીંતર તો જીવને સંગ વગર અથવા તોવા વગર સમૂહ વગર ફાવતો નથી, સાથ જોઈએ, કોઈને ને કોઈનો સાથ જોઈએ એવી એક પૂર્વ ગ્રહિત પરિસ્થિતિ છે જીવના માનસની. પણ અહીંયા એટલું એક સૂત્ર બાંધીને આ પત્રનો પ્રારંભ કરે છે ગોપાળદેવ કે પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી વર્ણે છે. આ જે પ્રકૃતિ છે એ જળ પરમાણુ નો અનેક પ્રકાર નહી પર્યાય પરિણમવાનો સ્વભાવ છે એને પ્રકૃતિ કહેવામાં આવે છે. આને પણ પ્રકૃતિ કહે છે. જો પ્રાકૃતિક સૌંદર્ય કેવું છે, કેટલી પાડી છે, કેટલી વનસ્પતિ છે, બધા પરમાણુ ભિન્ન ભિન્ન રીતે પરિણમ્યા છે. એમ જે કાર્મણ વર્ગણા છે આ લોકની અંદર, એ કાર્મણ વર્ગણામાં પણ અનંત પ્રકારના કર્મ નો ભેદ કરી શકાય એવી અનેક પ્રકારની વિચિત્રતા છે. વિચિત્રતા એટલે અનેક ભેદ પ્રભેદ છે. મુખ્ય તો નાના વર્ણી દર્શના વર્ણી થી માંડી આઠ કર્મ જે લેવામાં આવે છે, અને આઠના પેટાભેદમાં 148 પ્રકૃતિ છે સામાન્યપણે સમજવા માટે. પણ એના પેટા ભેદ કરીએ તો અનંત થાય છે. અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે. અને એ કેમ, કેવી રીતે લીધું કે જે સંચિત કર્મ છે, બંધાયેલા કર્મ છે, એ કર્મ નું જયારે ઉદય આવે છે ત્યારે આત્મ સ્વરૂપમાં જે જીવ સ્થિત નથી, સ્થિત થવું એ પણ એના શ્રદ્ધાજ્ઞા પછી સ્થિત થવાય છે. એટલે જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી, પોતાના સ્વરૂપની પ્રતીક નથી, અને એ શ્રદ્ધા જ્ઞાન પૂર્વક જેને સ્વરૂપ સ્થિરતા પણ નથી, એ જીવ ની પરિસ્થિતિ એ થાય છે કે જે કર્મનો ઉદય હોય એની સાથે એના પરિણામ જોડાઈ જાય છે. એક માણસ શાંત બેઠો હોય ને અનેક જાતના વિચાર કરે છે, શું કારણ છે? કોઈ વખત એને કોઈ કશાયનો પરિણામ ચાલી જાય છે, તો કોઈ બીજા કશાયનો ચાલી જાય છે, કોઈ વખત ત્રીજા કશાયનો ચાલી જાય છે, કોઈ વખત લોભનો, કોઈ વખત માનનો, કોઈ વખત માનનો, વગર કારણે સામે કાંઈ પરિસ્થિતિ ન હોય, સૂતો સૂતો વિચાર કરતો હોય એક રૂમમાં બેઠો બેઠો. એનું કારણ એ છે અંદરમાં તે પ્રકારના કર્મ પ્રકૃતિનો ઉદય છે અને જીવના પરિણામ એની સાથે જોડાઈ જાય છે. જીવના પરિણામને આલંબન તો હોવું એ એક સ્વાભાવિક પરિસ્થિતિ પરિણામ રહે છે. જો એને પોતાના સ્વરૂપનું આલંબન ન લીધું હોય તો એ કર્મના ઉદયના આલંબનમાં પરિણમ્યા વિના રહી શકશે નહીં. વગર આલંબને પરિણામતા કા સ્વાવલંબને કા પરાવલંબને. તો સંસારી જીવને તો અનાદિથી પોતાના આત્મ સ્વરૂપથી અજાણ હોવાને લીધે આત્મસ્થિતિ તો છે નહીં, સ્વરૂપ સ્થિતિ તો છે નહીં. એટલે બધા જ જીવો હવે પોતાના અનુભવને તપાસી લે તો આ સમજાવવાની બહુ જરૂર નહીં પડે કે જુદી જુદી રીતે એને અનેક પ્રકારના વિવિધ પરિણામો થયા જ કરે છે. કોઈ વખત સામે કારણ હોય છે, કોઈ વખત કારણ નથી પણ હોતું, પણ જીવ અનેક જાતના રાગ દ્વેષ મોહ અને વિવિધ જાતના વિભાવ પરિણામે વિકાર પરિણામે પરિણિમા જ કરતો હોય છે. અને એ પરિણામ ચાલુ રહે છે કેમ કે કર્મનો ઉદય પણ નિરંતર ચાલે છે અને જીવના પરિણામ પણ નિરંતર ચાલે છે. અહીંયા તો કપાળુદેવને એટલું જ કહેવું છે કે સામે પ્રકૃતિમાં અનંત પ્રકાર હોવાથી જીવના પણ દોષના અનંત પ્રકાર છે, એ બધા પ્રકાર દોષિત છે. જેટલા કર્મના આલંબને જીવના ભાવો થાય છે તે બધા જ ભાવો સદોષ ભાવ છે, એક ભાવમાં નિર્દોષતા નથી. પ્રકરણ નિર્દોષતાનું પોતાને શરૂ કરવું છે. આ પ્રકરણનું પ્રતિપાદન પ્રતિપાદિત વિષય છે એ નિર્દોષતા છે. એટલે દોષથી વાત પ્રતિપક્ષથી શરૂ કરીને મૂળ વિષય ઉપર આવે છે.
કપાળુદેવ રોગની ખાતરી કરાવે છે.
હા ઠીક છે, એ વાત કહેનાર ઉપર વિશ્વાસ ક્યારે આવે કે કોઈ એવી ખાતરી આપ ખાતરીબંધ વાત કરે ત્યારે. જેમ કે કયા ડોક્ટરની દવા લઈએ છીએ કે જે ડોક્ટર રોગનું નિદાન સાચું કરે તે. કોઈ વાર તો એક રોગી માટે 3-4 ડોક્ટરોને પણ કોન્ફરન્સ બોલાવવી પડે છે. પછી ચારે ડોક્ટરો પોતાનો અભિપ્રાય પોતાના પુસ્તકો બધા એક જ વાંચ્યા છે, ડિગ્રી બધાની એક સરખી છે, પણ વિચારધારા દરેક બીજી જુદી હોય છે. વિચારવાની પદ્ધતિ જુદી જુદી હોય છે, દ્રષ્ટિકોણ જુદો જુદો હોય છે. એ લોકો પણ સમજે છે જયારે ચાર જણને બોલાવ્યા છે ત્યારે નક્કી આ લોકોને નક્કી કરવું છે, જે નક્કી નથી થતું એવું કઈક નક્કી કરવું છે, માટે એક વાત માટે ચાર જણને બોલાવેલા છે. કોઈ ચારે પોતાનો અભિપ્રાય આપે છે, એમાંથી દર્દી નક્કી કરી લઈએ છે કે આ ગંતર મારા રોગની વાત કરે છે. એ દર્દી નક્કી કરી શકે છે, દર્દી ડોક્ટર નથી ભણ્યા, એની પાસે ડોક્ટરની ડિગ્રી નથી, પણ એના રોગના વેદન પરથી રોગના અનુભવને જે સમજી શકે, રોગના વેદનને અથવા રોગના અનુભવને જે ડોક્ટર સારી રીતે સમજી શકે, એ ડોક્ટર બરાબર સમજ્યો છે રોગને એની ખાતરી થાય છે, વગર ડોક્ટરે મળે એમ આ જ્ઞાની પુરુષો છે, સદગુરુ છે, એને વૈદની ઉપમા આપી છે. સદગુરુ વૈદ સુદાન, એ જીવના સંસાર રોગને, જીવના વિભાવ રોગને, વિકારના રોગને સારી રીતે સમજે છે અને એ પહેલા નિદાન કરે છે કે જો તમે આટલા 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 આ પ્રકારના આમ પરિણામ થાય છે, એનું કારણ પણ આ છે. અને જે એ દિશામાં વિચાર કરે છે પોતાના અનુભવથી, ત્યારે એને વિશ્વાસ આવે છે કે કહેનાર છે બરાબર છે, સાચા છે. જો નિદાન જેનું સાચું છે તો એનો ઈલાજ સાચો હોવાનો સંભાવના વધારે છે એમ સમજીને એના ઈલાજને વિશ્વાસથી નિદાન કરે છે.
એટલે પોતાના વધુ વધુ દોષો બતાવી આપે એ પરમ ગુરુ
સારી રીતે, હા સારી રીતે બતાવી શકે તે પરમ ગુરુ. અને ખરેખર તો જે શિષ્ય છે એ પોતાના દોષનું નિવેદન કરે છે, ગુરુ પાસે જઈને શું કરે છે, પોતાના દોષનું નિવેદન કરે છે, પોતાના રોગનું નિવેદન કરે છે કે મને આમ થાય છે અને આમ થતાં મને અશાંતિ થાય છે. અશાંતિ થવામાં જે પ્રકાર છે એ બતાવે છે. અને શ્રી ગુરુ તો ઊંચાઈ ઉપર બેઠેલા છે, ઉપર બેઠેલા છે તો નીચે વાળા બરાબર જોવે છે, સમજે છે કે આને કયા પ્રકારે આ રોગ લાગુ પડ્યો છે, કઈ સ્થિતિ આ રોગ પહોંચ્યો છે એ બધી ખબર પડે છે, અને આને માટે દવા કઈ જોઈએ એ પણ એને ખબર પડે છે. એટલે એને કયો ડોઝ આપવો, ક્યારે આપવો, કેટલી માત્રાનો આપવો એ બધું જેમ ડોક્ટરને ખબર પડે છે. આ ટીકડી અડધી લેવાની છે, આ ત્રણ વખત લેવાની છે, આ છ વખત લેવાની છે, આ ચાર વખત લેવાની છે, એમ જેમ એ કહી શકે છે એવું જ આની અંદર બહુ વ્યવસ્થિત જ્ઞાન છે. જ્ઞાની પુરુષો છે એ આ વિષયની અંદર એના એક્સપર્ટ છે, એના કુશળ પ્રવીણ નિપુણ વૈદ્યો છે, એ પોતે અનુભવથી એ વૈદ થયેલા છે, ભણીને થયેલા નથી, જો કે ઓલામાં પણ એક્સપિરિયન્સ તો લેવો જ પડે છે, એમાં પ્રેક્ટિકલ સાઈડથી પણ ભણાવે છે અને ભણી ગયા પછી પણ એને ઇન્ટર્નશીપની અંદર બે વર્ષ પસાર કરવા પડે છે, હોસ્પિટલમાં ખરેખર દર્દી સાથે કામ લેવડાવે છે અને બીજા અનુભવી માણસોના હાથ નીચે અનુભવી ડોક્ટરો, કેમ કે આ તો કોઈની જિંદગી અને મોતની સાથેનો સવાલ છે, એટલે અનુભવ જ્ઞાન જરૂરી છે આની અંદર. અને આ તો જ્ઞાનીઓ તો સ્વયં અનુભવી પુરુષો છે, એટલે શંકા કરવાની જરૂર રહેતી નથી, ખાતરી કરાવી દઈએ છે, બરાબર ખાતરી કરાવી છે. ત્યારે એ અનંત પ્રકારના દોષમાંથી સર્વથી મોટો દોષ, પણ સર્વથી મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન હોય અથવા મુમુક્ષુતા જ ઉત્પન્ન હોય. આ વાત કરીને એક બહુ મોટો ધડાકો કર્યો છે કૃપાળુદેવ, કેમ કે આ જીવે ધર્મના ક્ષેત્રમાં ઘણી પ્રવૃત્તિ કરી છે અત્યાર સુધીમાં, યમ નિયમ સંયમ આપ કયો, ત્યાંથી માત્ર માંડીને શાસ્ત્રને કે નહીં ધારી દઈએ, બધું કરી ચૂક્યો છે, બ્રહ્મા સુધી દ્રવિલિંગી પણ ભાવલિંગી નથી, એટલે એ બધું કરી ચૂક્યો છે પણ એને મુમુક્ષુતા આવી છે. એટલે જે શરૂઆત થવી જોઈએ એ રીતે શરૂઆત થઈ છે, ધર્મના ક્ષેત્રમાં જે જે કાર્યો કરવા જોઈએ એવા ઘણા કાર્યો કર્યા છે, દયાદાન જા યાત્રા ભક્તિ શાસ્ત્ર વાંચન અને વ્રત નિયમ સંયમ બધું. પણ છતાં જે કઈ કરવું જોઈએ એમાં મુમુક્ષુતા પહેલા આવી. આ મુમુક્ષુતા શું એ વિષય ઉપર આખો પત્ર છે. પણ પહેલી વાત એ સ્થાપી કે મુમુક્ષુતા જીવને આવી નથી. એમને અમુક અમુક જગ્યાએ તો એવી સુંદર વાતો કરે છે કે જો જીવને ખરેખર મુમુક્ષુતા આવી હોય તો એનું સંસાર બળ ભળ પડ્યા કરે. આ બધી અનુભવ માને છે તપાસી લે કે મારો જે સાંસારિક પ્રવૃત્તિનો જે કાંઈ જીવનની અંદર વિભાગ છે એમાં જે મારો ઉત્સાહ છે એમાં રસ છે એમાં જોર છે એ ઉદ્યમ કરવાની અંદર જેટલો હું જોરથી ધસું છું એમાં કઈ હું મળો પીડ્યો કે મળો નથી કરતો. એટલે બીજા ધર્મ કાર્યો કરનારને મુમુક્ષુતા નથી એનો આમાં આની અંદર ચુકાદો આપી દીધો, ફેસલો આપી દીધો કે સેંકડો ઉપવાસ કરનારની પ્રકૃતિમાં કાંઈ ફેર જોવામાં નથી આવતો. તે સંસારની પ્રવૃત્તિ એટલી ને એટલી ને એવી ને એવી જ કરતા જોવામાં આવે છે. કરોડોનું દાન દેનારની પણ એ પરિસ્થિતિ અને એમ સંયમ પાળનારની એ પરિસ્થિતિ શાસ્ત્રો વાંચનારની કે એના જીવનની અંદર જે સંસાર બળ તૂટવું જોઈએ, સંસાર પ્રત્યેનું જે જોર ઉત્સાહ અને રસ તૂટવો જોઈએ એ મળવું પડે નહીં. તો જે કાંઈ કર્યું છે એમાં મુમુક્ષુતા વગર કર્યું છે. આગળ વચન છે એક પત્ર અમારો અહીંયા તો બહુ પદ્ધતિસરની વાત છે. મુમુક્ષુતાનો અર્થ એ થાય છે એ નાસ્તિથી લીધું બળ ઓછું થવું જોઈએ, ઘટવું જોઈએ, ન થવું જોઈએ, અસ્તિત્વ છે કે જેને મોક્ષ જોઈએ છીએ મોક્ષના જે ચાહક છે તે મુમુક્ષુ છે. મુમુક્ષુ એટલે છૂટવા ઈચ્છનાર, મુક્ત થવા ઈચ્છનાર, મુક્તિના ચાહક, મુક્તિના ઈચ્છુક એને મુમુક્ષ કહે છે. તો પછી પહેલેથી જ છેલ્લે પદની કેમ વાત કરી? આ એક વિચારવા યોગ્ય છે. મોક્ષ તો છેલ્લું પદ છે, પહેલા પહેલું પગથિયું, પછી બીજું પગથિયું, પછી દીક્ષા લેવાનું, પહેલા ચોથો ગુણ સ્થાન, પાંચમું સ્થાન દેશ સંયમનું, પછી સર્વવૃત્તિનું છઠ્ઠું સાતમું ગુણ સ્થાન એમ લેવાને બદલે મોક્ષને કેમ વાત કરે છે? હજી તો અજ્ઞાન દશા છે, હજી તો મુમુક્ષુતામાં પણ પ્રારંભ કરવાનો છે. એટલે મોક્ષ માર્ગની પહેલીની પહેલી ભૂમિકાનો પણ પ્રારંભ કરવાનો છે અને ત્યાં વાત મોક્ષની શા માટે કરીએ છીએ? પ્રેક્ટિકલ સાઈડથી દરેક વાત એમ જ હોય છે કે માણસને જ્યારે પહેલું પગલું ભરવું હોય છે ત્યારે એને કઈ બાજુ કઈ ઠેકાણાનું ડેસ્ટિનેશન શું છે એ પહેલા એને નક્કી કરવું પડે છે. એ નિર્ણય કરવાની વાત છે કે મારે મુંબઈ જવું છે કે કલકત્તા, કે ફોરેન જવું છે કે ખાલી ગામમાં શાક લેવા જવું છે, મારે શાક લાગે છે. એ વાત તો એને પહેલે જ વિચારવી પડે. મકાન બાંધે તો પણ એને પાયા નાખવામાં એ જ વિચારવું પડે છે કે એક બેઠાઘાટનું મકાન બનાવવું છે કે 25 માળનું બિલ્ડિંગ બાંધવું છે, પછી પાયો નક્કી થશે. ત્યાં સુધી પાયો નહીં નક્કી થાય તો આ મુમુક્ષુતા છે એ મોક્ષનો પાયો છે. આ વાત ઘણી જગ્યાએ થઈ છે, અનેક શાસ્ત્રોમાં નીકળે છે અને કૃપાળુ દેવના અનેક પત્રોમાં આ વાત નીકળે છે. 690 પ્રારંભમાં જે વાત કરી સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને સ્ત્રી વિતરાગ મોક્ષ કહે છે. હવે વાત ચાલે છે આખા પત્રની અંદર સત્સંગની. 609 પત્રમાં આખો પત્ર સત્સંગ ઉપર કેટલો વજન હોવું જોઈએ મુમુક્ષુનો એટલું સમજાવવા માટે આ પત્ર લેખ છે. તો સત્સંગ અર્થે વાત કરવી છે અને મોક્ષ થી પત્ર ની શરૂઆત કરે છે. જ્યાં સુધી અંતિમ ધ્યેય નક્કી કરવામાં ન આવે ત્યાં પહોંચવું છે, જીવનનો ગોલ શું છે, અથવા જે કાર્યનો પ્રારંભ કરવો છે એનો અંતિમ ધ્યેય શું છે એ જો નક્કી કરવામાં ન આવે તો એ કાર્યનો પ્રારંભ એને અનુસરીને ન થાય. એ કાર્યનો પ્રારંભ એને અનુસરીને કદી ન થાય. કેમ કે મોક્ષનો પુરુષાર્થ તો પ્રચંડ પુરુષાર્થ છે, શુક્લ ધ્યાનની શ્રેણીમાં એક પુરુષાર્થ છે. તો જેને શુક્લ ધ્યાનની શ્રેણી સુધી પહોંચવું છે એને પ્રારંભ એના એની ક્વોલિટીનો એના અનુપાતનો જોશે, એ પ્રકારનો જોશે. જો પાયો જ કાચો હશે તો ચણતર ક્યાંથી કામવાનું નથી, ચણતા ચણતા જ બધું પડવાનું છે. એક એક ભીંતડા ઉભા નહીં થઈ શકે, પાયો નીચે અંદરમાં એ પરિસ્થિતિ સાથે બેસવા જ માનશે નહીં. એટલે એ વાત છે કે જેને મોક્ષ અભિલાષ હોય, આખું સિદ્ધિમાં એ વાત કે મોક્ષ કેવા હોય કે એકમાત્ર મોક્ષ અભિલાષ હોય એને મોક્ષ કહીએ છીએ. એની એક બીજી સાઈડ વિચારી જેટલી વાર વાંચીએ એટલી વાર
ક્વોલિટીનું એની ક્વોલિટીનું શરૂઆત થયું.
બી સાઈડ એની વિચારી કે માનો કે એમ ન હોય ને આપણે મુમુક્ષુતા સ્વરૂપ કરીએ તો તર્ક છે, તમે ન ઉઠાવો ન ઉઠાવો કે માનો કે એમ નહીં, અમારે તો મુમુક્ષુતા એટલે શું કે સજ્જનતા હોવી જોઈએ, અમારે સરળતા હોવી જોઈએ, અમારે ધાર્મિક અમારી વૃત્તિ રહેવી જોઈએ, અમારી કોઈ વિષય કૃષ્ણની તીવ્રતા ન રહેવી જોઈએ, શું અને પ્રભુ ભક્તિ કરીએ, ગુરુ ભક્તિ કરીએ, આ કરીએ તે કરીએ, આદર્શ ના સ્થાન માં કે શું સ્થાપશો તો પછી એ પ્રશ્ન ની સામે એક પ્રશ્ન છે કે એવું તમે શા માટે કરવા માંગો છો. કઈ ધ્યેય તો હોવું જોઈએ, કોઈ પણ કાર્ય કરવા પાછળ તમારું ધ્યેય તો હોવું જોઈએ કે ન હોવું જોઈએ? કે મોટી ગવર્મેન્ટ ચાલે છે તો બજેટ બનાવે છે, કઈ નિર્ણય તો કરવો પડશે ને કે શું કરવા. સર તમારું અચીવમેન્ટ શું છે સરવાળે? આ તો પહેલા વિચારવું પડશે. તો માનો કે મોક્ષ નહીં, મોક્ષ તો સંપૂર્ણ શુદ્ધિ, મોક્ષ કયો નહીં જે શુદ્ધતા, તો નિજ શુદ્ધતા પૂર્ણ શુદ્ધતા. તો પૂર્ણ શુદ્ધતા જો તમારા જીવનનું ધ્યેય નથી, તમારા કાર્યનું ધ્યેય નથી, તો તમારું ધ્યેય અપૂર્ણ શુદ્ધતાનું તો છે એમ થઈ ગયું. તો અપૂર્ણ શુદ્ધતા એ ધ્યેયના સ્થાનમાં પસંદ કરવા એવી ચીજ છે. ભલે થોડો રોગ રહી જાય, આ તો સંસાર રોગ છે, ભવ રોગ છે, કોઈ એમ વિચારશે કે ભલે થોડો રોગ રહી જાય? રોગિષ્ટ કદી એમ વિચારશે કે રોગ ભલે થોડો રહી જાય? મોટા ભાગનો રોગ ચાલ્યો રહે ને પછી વાંધો નહીં, થોડો રહી જાય તો પછી હાલ છે, એવું કોઈ વિચાર થતો? રોગ તો મૂળ માંથી જ આવે. અથવા
ટીબી વાળો ન વિચારે કે ઉધરસ ભલે રહી જાય, ટીબી વાળો વિચારતો નથી કે ઉધરસ ભલે રહી
જાય, અથવા રમણ ભલે રહી જાય, ટીબી વાળામાં ન કામ આવે. એમ શાંતિમાં સુખમાં પણ જીવની એ ઈચ્છા છે. આપણે તો સુખ શાંતિનો પ્રોબ્લેમ છે દરેક. તો મોક્ષ એક એવો સ્થાન છે અથવા એવી એક જીવની સ્થિતિ છે જ્યાં સંપૂર્ણ સુખ છે, સંપૂર્ણ જ્ઞાન છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વિધિ. સ્વચાર ચતુષ્ટય કીધા છે, અનંત ચતુષ્ટય છે મોક્ષ, જીવન મુક્તતા ની આવી છે. એમાં આનંદ સુખ એક લીધો, અનંત સમ્યક દર્શન નો લીધો, અનંત ચારિત્ર નો બોધ નો લીધો, અનંત સુખ નો બોધ લીધો છે. જેને એ ચાર પદ નક્કી કર્યા છે એ વિચિક્ષણ કર્યા કે જયારે સુખ નો વિષય પ્રારંભમાં જ ચર્ચવો પડે છે એમાં અનંત સુખ છે એ વાત એ છે. અને અનંત જ્ઞાન હોવાથી કોઈ ચીજ થી અજાણ્યું નથી કે આમાં સુખ છે કે નહીં, ક્યારે પ્રારંભમાં પહેલા પછી દુઃખ આવશે કે નહીં આવે કઈ વાત નથી. અનંત જ્ઞાન પૂર્વક નું અનંત સુખ છે. કોઈ એમ કે થોડા દુઃખી રહીએ તો વાંધો નહીં, સદાને માટે અનંત સુખ રહે એવો એવું એથી ઓછું કોણ સ્વીકારવા તૈયાર થાય એમ છે. કોઈએ કદી એવું વિચાર્યું છે કે ભલે અમને ક્યારેક દુઃખ આવે, ભલે ક્યારેક અમે દુઃખી હોઈએ, ભલે અમે થોડા દુઃખી હોઈએ, વિચારે વગર વિચારે બધા જ જીવનો અભિપ્રાય છે કે મારે પૂરું સુખ જોઈએ, હંમેશને માટે જોઈએ, તે સિવાય બીજું કઈ મંજૂર કરવું નહીં. જો મને પૂછવામાં આવે કે તમારે મંજૂરી આપવાની છે, આ પણ ખાનું છે, આ પણ ખાનું છે, તમારી સહી સેમાં કરવી છે, તો સદાને માટે પૂરું સુખ જોઈએ એમાં કોઈ આપત્તિ સ્વીકારવા તૈયાર નથી, કોઈ દુઃખ સ્વીકારવા તૈયાર નથી. બુદ્ધિવાળા માણસોને વિચિત્રતા એ છે, એક પ્રશ્ન થાય છે કે જયારે સુખ જ એ બધું પ્રાપ્ત કરીને કે કોઈ નહીં નહીં પ્રાપ્તિ કરીને કે પ્રાપ્તિ કે અપ્રાપ્તિ કરીને કે ગમે તેમ કરીને સુખ જ જોઈએ છે, તો એ જ વિષયમાં સંશોધન નથી કરતા. બાકી બધું સંશોધન કરે છે. સાયન્સ ને એટલા બધા રિસર્ચ થાય છે કે કેન્સર જેવા રોગ મટાડવા માટે આજે કરોડો અબજો ડોલર ના ખર્ચા થાય છે એના રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પણ સુખ માટે શાસ્ત્રો ભલે હડી જાય પણ વાંચે નહીં. જે સુખ ના ઉપાય માટે જે શાસ્ત્રો છે એ શાસ્ત્રો હડી જાય તો વાંચના. આ એક બુદ્ધિમાનો ની બુદ્ધિનો આંક કઈ જગ્યાએ છે માપવા જરૂર છે. એટલે અહીંયા જે મુમુક્ષુતાની વાત લીધી છે એની અંદર એક સિદ્ધાંત મૂક્યો છે કૃપાળુ તરીકે. એ સિદ્ધાંત એ છે કે જે જીવે ખરી મુમુક્ષુતા પ્રાપ્ત કરવી હોય, સાચી મુમુક્ષુતા પ્રાપ્ત કરવી હોય, અથવા સંપૂર્ણ સુખી થવાનો ઉપાય જેને શરૂ કરવો હોય એને પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત કરવી પડશે. આ જે માનીને જો આગળ ચાલશે તો જ એને આગળની બધી વાત વ્યવસ્થિત રીતે વિકાસની અંદર ઠેર સુધીની સફળતા થાય એવી કડીબદ્ધ આનુષંગિક રહેશે, અને નહીંતર એક જગ્યાએ આગળ વધશે ને બીજી જગ્યાએ પાછું ગોથું ખાઈને પાછળ જશે.
એ બાંધવું પડશે અને શ્રેણે શ્રેણે યાદી બી રાખવું પડશે, કાર્યરૂપથી પૂર્ણ થઈ જશે.
એવું છે કે એનું નામ જ ધ્યેય માંજવું કહેવાય કે જેનું વિસ્મરણ ન થાય. જેમ કે તમે અહીંથી તમારે આ ઈડર ગામ બાજુ ચાલુ છે તો ગમે એટલા ટર્નિંગ પોઈન્ટ આવશે
જ્યાં સુધી ભૂલાય,
તમે વાતો હોય છો વિચારમાં છેડ્યા છો, શહેરની અંદર રસ્તા હોય છે ને અનેક કેટલાય રસ્તા હોય છે, પણ તમારો રસ્તો ઘરે જવાનું નક્કી એ કર્યું છે તો એ બાજુના જ પગ કામ કરશે. પછી તમે વિચારો દુનિયાભરનો વિચાર કરો, એના કરતા વધારે ડ્રાઇવિંગમાં તો વધારે છે. કાર ડ્રાઇવિંગની અંદર તો કેટલા ઓપરેશન કરવા પડે છે પગથી ને હાથથી, અને બહુ સ્પીડીથી જજમેન્ટ લેવા પડે છે કેમકે ટ્રાફિક તો શહેરની અંદર મુંબઈ કલકત્તાનો ટ્રાફિક કેવા હોય, અને છતાંય પાછો દુનિયાભરનો વિચાર કરે કે ગોરબો છે શું ભયલો હતો, અને સાધા હુસેન શું હવે કરવાનો છે એનો વિચાર કરતો જાય, પછી ડ્રાઇવિંગ કરતો જાય તો એ રસ્તો ન ભૂલે. એને ધ્યેય નક્કી કર્યું છે કે મારે ઘરે જવાનું છે કે ઓફિસે જવાનું છે, તો બરાબર 56 નહીં 5600 વિચાર કરે તો એ બરાબર એ જ બાજુનું સ્ટીયરિંગ કામ કરે, બરાબર છે. એનું નામ ધ્યેય. ધ્યેય કોનું નામ? કે ચાલતા ચાલતા પણ ધ્યેયનું લક્ષ એક જ રહે, બદલાય નહીં, એમાં ફેરફાર પડે નહીં, ઉપયોગ બદલાય, લક્ષ બદલાય. એટલે એને લક્ષ્ય બતાવ્યું છે કે પૂર્ણતા ને લક્ષ્ય શરૂઆત એ જ વાસ્તવિક શરૂઆત એ લક્ષ્ય શબ્દ લક્ષ ને સ્મરણ ના કરવું પડે, યાદ ના કરવું પડે. મેં ઘરે જવાનું નક્કી કર્યું એવું યાદ ના કરવું પડે, મેં દુકાને જવાનું યાદ ના કરવું પડે. યાદ કરવું પડે તો એ લક્ષ વાળો વિષય નથી, એટલે સ્મરણ નો પ્રશ્ન જ નથી આયા. યાદ રાખવું પડશે એ પ્રશ્ન નથી આયા.
લક્ષ છૂટી જવાના સ્કોપ લાખો છે,
ભલે ગમે તેટલા હોય, પણ જેને યથાર્થ લક્ષ બંધાણું છે એને શરૂઆત એ પ્રકારની થાય છે કે લક્ષ છૂટતું નથી. જેને યથાર્થ લક્ષ બંધાણું છે એને કદી લક્ષ છૂટે એ પ્રકાર નથી આવતો. વેપાર કરવો એ લક્ષ્ય છે, પૈસા કમાવા એ લક્ષ્ય છે, માલ ખરીદવો એ લક્ષ્ય નથી, માલ વેચવો પણ એ લક્ષ્ય નથી, એકાઉન્ટ ની વ્યવસ્થા રાખવી એ લક્ષ્ય નથી, મૂડીનું એડજસ્ટમેન્ટ કરવું એ પણ લક્ષ્ય નથી. પ્રવૃત્તિ બધી કરે છે જેમ ડાઇમિંગ વાળો પ્રવૃત્તિ કરે છે, પ્રવૃત્તિમાં વિધવિધતા છે, લક્ષ્ય ક્યાંય બદલાતું નથી. માલ લેવા જાય તો નહીં, માલ વેચવા જાય, હિસાબ કિતાબ લખે ત્યારે લક્ષ બદલાય જ નહીં, એનું નામ લક્ષ છે. હવે તમે કહો કે યાદ દેવું, એક સારો ઘરાક આવે તો એની પાસે ખર્ચો કરી નાખે, એને સારી હોટલમાં ઉતારે, સારું ખાણું ખવડાવે, સારામાં સારો ઘરના દીકરાનું હાથવે એવી રીતે હાથવે, એમ એવો એનું હાથવે લે ને લાખ પડે તો એ નુકસાન કરે છે કે નફો કરે છે, કયો જોઈએ હવે? આટલો બધો ખર્ચો કરે છે ને નફો કરે છે એમ કેવું પડશે, નુકસાન નહીં. કોઈ કે પણ હવે એક દિવસમાં 500,000 રૂપિયા એની પાછળ તમે ખર્ચી નહીં કે ભલામણ હવા તો કઈ ગાંડા ખર્ચા કરતા હશે કે આ દીકરા માટે ન કરે, લેવાઈ માટે ન કરે તો ગાંડો કહેવાય, નાયા કરે તો ડાયો કહેવાય. એમને બહુ હોશિયાર છે, એક દિવસ 1,000 ખર્ચી નાખ્યા, કેટલો હોશિયાર વેપારી છે એમ કે એને ડાયો કે પાછો. ખર્ચ કરે છે એ તો નુકસાન છે, ચોખ્ખું નુકસાન છે. હાર્ડ કેશ એ દિવસ ને ઉધાર માં આઈટમ લખવાની છે તે દિવસના રોજ ને એમાં એને પ્રવૃત્તિ ઉલટી દેખાય છે, એનો દેખાવ ઉલટો છે, એના લક્ષણાર્થે વિચારવામાં આવે એનું કાર અત્યંત સુલટું છે, વધારે સુલટું છે. એટલે ગમે તે પ્રવૃત્તિ હોય ફરવા ફરવાની વાત નથી, અહીંયા ચડવાની જ વાત છે, એનું એનું કારણ છે કે જે માણસ જેટલા મોટા વોલ્યુમને નક્કી કરે કે 200 કરોડ નો પ્લાન નાખવો છે તો પછી એનો ઉત્સાહ એ કામ કરવા પાછળ એટલો જ રહેવાનો. સર્વોત્કૃષ્ટ મોટામાં આ અનંત કાળનું ઇન્વોલ્વમેન્ટ આની અંદર કરવાનું છે, એટલે પ્રારંભ એનું એવું છે કે એ લક્ષ્ય નહીં ચૂકે, એ પ્રકારનો પ્રારંભ થાય છે. આ એક વિચાર નથી, મારે મોક્ષની પ્રાપ્તિ કરવી છે એ કોઈ વિચાર નથી. આ ઠીક છે ભાઈ, વિચાર કરતા કરતા એક વિચાર આવી ગયો કે આપણે તો મોક્ષ જોઈએ, એવું નથી. આ તો ધ્યેય બાંધેલું જેને છે એની વાત છે, તો એનો ઉપાડ એના અનુપાતમાં આવશે, એને વિસ્મૃત થવાનું પ્રશ્ન, એને પાછો પડવાનો પ્રશ્ન, એનો ઉપાડ બીજી ચાલમાં આવે છે. અને એવા પ્રકારની મુમુક્ષુતા આજે આવી નથી, નહીતર તો ઊંધે માથે 6-6 મહિનાના ઉપવાસ કરીને તપશ્ચર્યા કરીને લટકાણ હશે જંગલમાં લઈને શું સિદ્ધાસન પીર્યા છે, પણ મુમુક્ષુતા નથી આવી એમ કેવું છે. મુમુક્ષુતા આવી એ બીજી વાત છે. આ આખા ગ્રંથની અંદર જે કઈ સમજવા યોગ્ય મુદ્દો છે એ આ છે, મુમુક્ષુતા શું ચીજ છે, સેંકડો પડખા છે, કૃપાળુ દેવે કૃપા કરી છે. મુમુક્ષુતા શું છે એક વાર એ સમજ. પછી તો આખો રસ્તો સહેલો છે. મોક્ષ માર્ગ ની પ્રાપ્તિ સહજ માત્ર માં છે અને મોક્ષ ની પ્રાપ્તિ પણ સહજ માત્ર માં છે. પણ અનંત કાળ થી જીવને મુમુક્ષુતા જ આવી નથી, ફરી મુમુક્ષુતા જે આવી જોઈએ એ જ આવી નથી. એટલે જે કઈ તકલીફ છે ને એ જ તકલીફ, ત્યાં જ બધી તકલીફ છે. મહેનત આ જગ્યાએ કરવાની છે, પછી આગળ તો બધું સરળ સુગમ થઈ પડે છે. એમ કે છે કે ઘણું કરીને મનુષ્ય આત્મા કોઈ ને કોઈ ધર્મ મતમાં હોય છે. ત્રણેય ગતિમાં એ પ્રશ્ન સંપ્રદાયનો પ્રશ્ન નથી. એક મનુષ્ય ગતિની અંદર એ જાતના કર્મ બંધનને લઈને એના ફળ સ્વરૂપે કોઈ ને કોઈ સંપ્રદાયની અંદર મનુષ્ય જન્મે છે અને તેથી તે ધર્મ મત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે અને પોતાનું બધું જાતની મતિ લઈને આવે છે. જેવી મતિ એવી ગતિ અને જેવી ગતિ પ્રાપ્ત એવી પાછી મતિ. આ પરિસ્થિતિ ખૂબ સ્વાભાવિક રીતે હોય છે. એટલે તે ધર્મ મત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે અને એમ માને છે કે આ હું મારો બરાબર ધર્મ પાળું છું. મારા ધર્મમાં મારો ધર્મ જે રીતે પડાય એ રીતે હું મારો ધર્મ પાડું છું. પણ એનું નામ કઈ મુમુક્ષુતા નથી. એવી રીતે કોઈ પોતાના કુલ સંપ્રદાયને અનુસરે તો તે મુમુક્ષુતા નથી. પછી તે જૈન હો કે અજૈન હો, સિદ્ધાંત તો બધાની એક સરખો જ લાગુ પડે છે. એમાં કોઈના માટે પક્ષપાત કરવાનો સવાલ ઉભો થતો નથી કે જૈનને માટે આ લાગુ ન પાડવું એવું કઈ નથી. સ્વામિનારાયણના મુમુક્ષુ અને સત્સંગી જુદા અને જૈનના સત્સંગી મુમુક્ષુ જુદા. કુળ ધર્મ પ્રમાણે ચાલે, વગર વિચારે ચાલે, વગર સમજે ચાલે, એનું નામ કોઈ મુમુક્ષુતા નથી. ભલે ગમે તે પ્રકારે એનું માનેલો ધર્મ પાડે. મુમુક્ષુતા તે છે કે હવે એના બધા ચિહ્નો લે છે, એના લક્ષણો બતાવે છે કે જ્યારે જીવને સંપૂર્ણ શુદ્ધિનું ધ્યેય નક્કી થયું હોય કે મારે પરિપૂર્ણ નિર્દોષતા જોઈએ, જ્યાં નિર્દોષતા છે ત્યાં પવિત્રતા છે, મારે પૂરેપૂરી પવિત્રતા પ્રાપ્ત કરવી છે અને દોષના કલંકનો એક કણ પણ મારા માથે મારે નથી રાખવા દેવો, ન જોઈએ એને. મલિનતા જ્યાં ઉત્પન્ન થાય છે એ જગ્યાએ એના જ્ઞાનની અંદર એક પ્રકાશ થાય છે, લાઈટ થાય છે. અહીંથી ભુવાશક્તિના જે પરિણામ છે ત્યાં એને જ્ઞાનની પ્રાપ્તિ નથી થઈ તો મૂંઝવણની પ્રાપ્તિ થાય છે, મૂંઝાવણ સુરખી જાય છે. સામાન્ય રીતે જગતના પ્રાણી જ્યાં જ્યાં ભુવાશક્તિના પરિણામ જે જે વિષયની અંદર મહાશક્તિ થાય છે અને તે તે વિષયમાં જ્યારે જ્યારે તે વિષયને અનુસરીને પરિણામ કરે છે ત્યારે એમાં એને રસ આવે છે, એને સુખાભાસ થાય છે. એ તો સાચું સુખ માને છે, પણ આ તો જ્ઞાનીઓ એમ કહે છે કે એને સુખાભાસ થાય છે અને એ સુખ હોવાથી એને રસ આવે છે. એક મુમુક્ષુ છે એને મૂંઝવણ થાય છે, જો ક્યાંથી જુદો પડ્યો હોય એના વર્તમાન જીવનમાં શું ફેરફાર થઈ ગયો. જ્યારે એને પોતાનું ધ્યેય નક્કી કર્યું કે મારે મોક્ષની પ્રાપ્તિ કરવી છે, સંપૂર્ણ પવિત્રતા અને સંપૂર્ણ સુખ, સુખ નિર્દોષતા સાથે જડાયેલું છે અને દુઃખ દોષ સાથે જડાયેલું છે. જેને દુઃખ જોઈતું હોય અને એને પછી નિર્દોષતા પણ જોઈતી હોય તો બે વાત સાથે નહીં મળે. સુખ જોઈતું હોય અને દોષ જોઈતું હોય તો બે વાત સાથે નહીં મળે. તો એક સિક્કાની બે બાજુ છે, અવિનામ આપી છે. એટલે અહીંથી શરૂઆત થાય છે એના જીવનમાં, એ મૂળા શક્તિમાં ઊંડાય છે કે આ આ મલિનતાના પરિણામ. મૂળા શક્તિમાં શું છે? ભાવ બળ છે, મલિન ભાવ છે અને પવિત્રતાનો ચાર છે. એમાં દુઃખ પણ છે, એ કાળે એની અંદર દુઃખ પણ છે, પણ એ કલ્પનાથી સુખ માન્યું છે એટલે દુઃખને સુખાભાસ કહેવામાં, જ્ઞાનને સુખાભાસ કહેવાય. પણ વાસ્તવિકપણે ત્યાં દુઃખ છે એટલે એને અજાણપણે પણ હજી એટલું જ્ઞાન નથી થયું, મુમુક્ષુ છે. અજાણપણે પણ એ અનિચ્છક પરિણામોની અંદર એના પરિણામોની પ્રવૃત્તિના કાળે તે જ કાળે એને મૂંઝવણ થાય છે. આશ્રમકાળની પ્રવૃત્તિ થઈ ગઈ, પાછળથી યાદ કરીને વિચારવાની પ્રવૃત્તિ નથી. કેટલી પ્રેક્ટિકલ સાઈડ છે. નહીં તો તત્વજ્ઞાનનો વિષય એવો છે કે એની અંદર વિચાર બહુ છે, અને પછી એ વિચાર વિચારના વમણ સુધી જાય છે, અને પછી વમણની ઘૂમરીઓ બધી વમણની અંદર ભૂલો પડી જાય છે. આ તો સીધી પ્રેક્ટિકલ સાઈડ છે, મૂંઝવણ ઊભી થાય છે. તપાસ તારા પરિણામ કે તે મોક્ષ નો વિચાર કર્યો છે કે તે મોક્ષ નું ધ્યેય બાંધ્યું છે. કોઈ મોક્ષ નો વિચાર કરીને નક્કી એમ સમજી લઈએ કે મને તો મોક્ષ પ્રાપ્તિનું ધ્યેય છે, મારું કઈ બીજું ધ્યેય નથી, તો એને મહાશક્તિમાં મૂંઝવણ નહીં થાય. અને જો ધ્યેય બાંધ્યો છે તો એને મૂંઝવણ થાય. આ એને ચિહ્ન આપી દીધું કે તારા ચાલતા પરિણામમાં, ચાલતા જીવનમાં હજી કોઈ આગળની ભૂમિકા ધર્મની નથી, હજી તો મુમુક્ષુતાની જ વાત છે. એટલે અનેક પ્રકારના પંચેન્દ્રિયના વિષયોમાં મોહાશક્તિના પરિણામ તો થવાના જ છે. તે અમીના રહી શકે નહીં, તે પ્રકારનો કર્મનો ઉદય લઈને આવ્યો છે. સ્વરૂપ સ્થિતિ હજી આવી નથી, મોહાશક્તિના પરિણામ થશે. થશે એની સાથે સંબંધ નથી, ઉજ્જવળ થશે કે નહીં થાય એની સાથે સંબંધ. જ્યારે જીવ અનેક પ્રકારના મોહથી મૂંઝાય છે ત્યારે એ જીવની દ્રષ્ટિ મૂળથી ઉત્પન્ન થતા સુખમાં જાય છે. આ વાત આગળ કરી ગયા છે, કૃપાલુ દેવ આ વાત બહુ પ્રારંભમાં કરી છે કે જ્યારે આ જીવ અનેક પ્રકારના મોહના પરિણામમાં જો મૂંઝાય ત્યારે દોષથી ઉત્પન્ન થતા સુખમાં એને જે રસ આવતો હતો એ પરિસ્થિતિ પલટો મારે છે, એ પરિસ્થિતિ બદલાય છે, અને એને ગુણથી ઉત્પન્ન થતા સુખમાં એની દ્રષ્ટિ લંબાય છે. એટલે અહીંયા આ એક એવું લક્ષણ એમણે પ્રતિપાદિત કર્યું છે કે તારો સંસાર રોગ મટવાનો છે કે નથી મટવાનો, તે મુમુક્ષુતાનો ડોઝ લીધો છે કે નથી, આ દવાની અસર થઈ છે કે નથી થઈ નક્કી કરો. ટેલી કરવાની વાત છે. જો એ પ્રકારે પરિણામ આવતા હોય તો અવશ્ય મુમુક્ષુતા તારું ધ્યેય નક્કી થયેલું છે. જો એ પ્રકારે પરિણામ ન થતા હોય તો સમજી લે કે તને વિચાર આવ્યા છે, આવા તો વિચાર તને અનંતવાર આવ્યા છે, પણ એ બધા નિષ્ફળ ગયા છે. તેથી કરીને કોઈ માર્ગની પ્રાપ્તિ થાય પૂર્ણ શુદ્ધિના લક્ષ્ય પૂર્વક જે પ્રયત્ન થાય એ પ્રયત્ન મોક્ષ નો પ્રયત્ન કહેવામાં આવે છે. પછી ભલે તારા સમય દર્શન થશે, પહેલા ભલે પદાર્થ નિર્ણય થશે એ પહેલામાં, પછી ગુણ સ્થાન અનુસાર આગળ વધવાનું તો પણ એ મોક્ષ નો પ્રયત્ન છે. મોક્ષ માર્ગ નો પ્રયત્ન તે પણ મોક્ષ નો પ્રયત્ન છે. એટલે માત્ર મૂંઝવણમાં પણ રોકાતો નથી, ખ્યાલ આવે છે એ મૂંઝવણ થાય છે, ખ્યાલ આવે છે કે ખેદ થાય છે આ પરિણામ. એવો પોતાને ખ્યાલ આવે છે તો ખેદ કરીને બેસી ન રહે, ઊંધાનો એને એમ વિચાર આવે એ જગ્યાએ કે ખેદ થઈ ગયો એટલે શું થઈ ગયું આવે છે. ક્યાં આવે છે? કુજ ભેંસના અણમુક્ષોની ભૂમિકાના પત્રોમાં આવે છે. જ્ઞાન પ્રાપ્તિ પહેલા એ રડતા હતા, નાનું બાળક રડે એવી રીતે. નાનું બાળક ઢેંકડો તાણે કહેવાય છે ગુજરાતીમાં, શું કે ઢેંકડો તાણીને રોવે એટલે રાખ અવાજ કાઢીને એવી રીતે હાથ પગ પછાડવા માંડે ને, એક ચીજ ન આપો તો એમ હાથ પગ પછાડતા. એટલો એમને દર્શન પરિસર અને અજ્ઞાન પરિસર વહી ગયો છે. એટલે એવા પરિસર ની અંદર પણ એમને એ વિચારે છે, પત્ર ની અંદર એ વાત લખેલી છે કે ખેત થઈ ગયો એટલે શું થઈ ગયું, ખેત કરીને બેસી રહેવાનું છે, પ્રયત્ન કરવો જોઈએ ને પુરુષાર્થ એ જે નજર પહોંચે છે ત્યારે એ પરિસ્થિતિને પસાર કરીને જ્ઞાન દશામાં પ્રવેશ કરી શકે છે પુરુષાર્થ દ્વારા. માત્ર જેને ખેત થાય છે એ ખેત પુરુષાર્થના એક નિધિના પડખામાં નથી પરિણમતો, એટલો નિષેધ છે એ કાર્યકારી નથી થતા, કાળે કરીને એ વાસળી જાય છે પરિણામ અથવા મંદ પડી જાય છે. એટલે અહીંયા તો કૃપાળુ દરે બંને વાત સાથે લઈ લીધી છે, પોતાના અનુભવની વાત કરે છે કે એ મૂંઝાઈને મોક્ષને વિશે જ યત્ન કરવો. કૃપાળુ દેવના 23મા વર્ષમાં એ વાત આવે છે કે આ જગતમાં કોઈ દુઃખી માણસનો વિચાર કરવામાં આવે તો સર્વથી દુઃખી હું છું એમ લખે છે. મને કોઈ પૈસાનું દુઃખ નથી, મને કોઈ ઘરનું દુઃખ નથી, સ્ત્રીનું દુઃખ નથી, ભાઈનું દુઃખ નથી, પુત્રનું દુઃખ નથી, શરીરનું દુઃખ નથી, કોઈ દુઃખ નથી એમ કરીને વાત કરી છે, છતાં હું સર્વથી દુઃખી છું. એનો અર્થ શું છે કે જે વર્તમાન મારી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ મને કોઈ રીતે મંજૂર નથી, લાખ વાતે પણ મને આ પરિસ્થિતિ મંજૂર નથી, મારે મારા આત્મિક સુખ શાંતિને પામવું જોઈએ, પ્રાપ્ત કરવું જ જોઈએ. એ 1946 મોક્ષને વિશે જ યત્ન કરવું અને તીવ્ર મુમુક્ષુતા તો જ્ઞાન દશા છે, મોક્ષ માર્ગની દશા છે, કે તે એ છે કે અનન્ય પ્રેમે એટલે અનન્ય પરિણામે એ મોક્ષના માર્ગમાં પ્રતિ ક્ષણે પ્રતિ સમયે પરિણમે છે, પ્રતિ સમયે આગળ વધતા જાય છે. મોક્ષ માર્ગમાં એક જ ગુણસ્થાનની અંદર હોય તો પણ એ આગળ વધતા જાય છે, તેના તે ગુણસ્થાનમાં પણ અસંખ્ય ભેદ છે, પ્રત્યેક ગુણસ્થાનમાં અસંખ્ય ભેદ છે, એટલે પ્રતિ ક્ષણે મોક્ષ માર્ગમાં આગળ વધતા હોય છે, પ્રવર્તતા હોય છે. એ તીવ્ર મુમુક્ષુતા એટલે જ્ઞાન દર્શનનો વિષય છે, એ સંક્ષેપમાં ત્યાં પૂરો કરી દીધો છે. એ વિષયમાં એથી વધારે પોતે લખવાની પણ ના પાડે છે કે તીવ્ર મુમુક્ષુતા વિશે અત્યારે મારે જણાવવું નથી, મારે તો આ પત્રમાં મુમુક્ષુતા વિશે જણાવવું છે એમ કરીને મુમુક્ષુતા વિશેના આગળના જે પગથિયા છે એ વિશેની પોતે ચર્ચા કરે છે અને એ માર્ગદર્શન કરી બીજા મુમુક્ષુઓને આગળ વધવા માટે પ્રયત્ન કરે છે.